કેવી રીતે જાણો? એની આ ચાવી આપી છે. કેવી રીતે જાણાય? જો એને જાણનારો જણાઈ જાય, જો એને જાણનારો જણાઈ જાય તો આખો લોક જણાય. એક આત્માને જાણવાથી સમસ્ત લોકાલોક જણાય છે. એટલે એ જે વાત છે એ ચાર રૂપે આપણને અહીંયા આ ગાથામાં સમજાવી છે કે એને એ વાત એમાં પહેલી એના ચારે ચાર પ્રકારે ટૂંકની અંદર સમજવા પ્રયત્ન કરીએ. ગાથાનો અર્થ તો એટલો જ છે કે હે યોગી, એક પોતાના આત્માને જાણવાથી ત્રણેય જગત જણાય છે. કારણ કે આત્માના સ્વભાવમાં, આત્માના સ્વભાવરૂપ કેવળ જ્ઞાનમાં આ સર્વલોક પ્રતિબિંબિત થઈને રહે છે. આ બધું જે કંઈ છે જ્ઞેય છે, એ જ્ઞેય ક્યાં રહે છે? જ્ઞાનમાં. જ્ઞાનમાં જ્ઞેય, તમામ જ્ઞેય રહેલું છે. જ્યાં સુધી એ પ્રકાશિત જ્ઞાન પ્રકાશિત થતું નથી ત્યાં સુધી જ્ઞેય પકડાતું નથી. પણ જ્ઞાન પ્રકાશિત થતા જ્ઞેય અજ્ઞાત રહી શકતું નથી. તો ગાથાનો સાર આ છે. યોગીને આગળની ગાથામાં બે કહ્યું કે તું આ બધું આત્મા વિના આખું શાસ્ત્ર પુરાણ તપ વગેરે બધું કરીશ તો એનાથી તું શું જાણી શકીશ? કેમ કે જાણનાર તત્વ જે છે એ તો હજુ પકડાયું નથી, ઓળખાયું નથી. તો ત્યાં સુધી જે કંઈ આ પ્રકારનું જે અન્ય જાણવા માટેના પ્રયત્નો થાય છે તે હંમેશા અધૂરા રહેવાના છે. એટલે પહેલું કે છે, પહેલો પ્રકાર શું, ચારે પ્રકારથી એ વાતને સમજાવે છે કે એક આત્માને જાણતા તું સમસ્ત લોકાલોકને જાણીશ. પહેલામાં શું કહે છે આત્માને જાણવા માટે? પહેલું સ્વસંવેદન જ્ઞાન. સ્વસંવેદન જ્ઞાન એટલે શું? સ્વની સંવેદના. જ્યાં સુધી એ પોતે ધ્યાનની ધારામાં, ચિંતનની ધારામાં પ્રવેશ કરતો નથી ત્યાં સુધી આ સ્વસંવેદન શબ્દ પકડાય નહીં, બોયલા કરે. સ્વસંવેદન, હું એક પણ વસ્તુનો વિચાર કરું કે મેં આ જોયું. મેં જો કોણે જોયું? જોનાર કોણ? અરે આંખે જોયું તો એટલે સમજાયું. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, અરે દ્રષ્ટિથી દેખાયું પણ એને જાણનાર કોણ? તો એ દ્રષ્ટિની પાછળ રહેલું કોઈ તત્વ છે, આંખની પાછળ પણ રહેલું કોઈ તત્વ છે કે જે આ પદાર્થને જાણે છે. આંખ નથી જાણતી, આંખ તો કેટલું જુએ છે, આંખ કેટલું જુએ છે, જે જુએ છે તે જાણે છે નથી જાણી શકતો એ બરોબર છે. પણ અહીંયા સમજવા માટે સ્વસંવેદન પકડવું છે. એ તો તમે બરોબર કહી દીધું, આગળ આપણે આવી ગયું છે કે જાણે તે જીવ, જણાય તે અજીવ. અહીંયા પ્રશ્ન છે સ્વસંવેદન, કે આ જાણનાર કોણ છે? જાણનાર ઉપર દ્રષ્ટિ જવી તે, દ્રષ્ટા ઉપર દ્રષ્ટિ જવી તે. દ્રશ્ય ઉપર આપણી દ્રષ્ટિ છે. આપણે જ્યારે જ્યારે જગતને જાણીએ છીએ, જગતના કોઈ પદાર્થને જાણીએ છીએ ત્યારે આપણી દ્રષ્ટિ દ્રશ્ય ઉપર છે, દ્રષ્ટા ઉપર નથી. જેના વડે દેખાય છે એનું ચિંતન કરો. તો આપણે તરત જ પદાર્થ જોયો એટલે પદાર્થમાં લાગી ગયા, પદાર્થમાં લાગી ગયા એટલે પદાર્થ પ્રત્યે રતિ અરતિના ભાવ કર્યા, ઈચ્છા અનિચ્છાના ભાવ કર્યા, ગમા અણગમાના ભાવ કર્યા. આપણે કયા રૂપ થયા? દ્રશ્ય રૂપ થયા. પણ દ્રષ્ટારૂપ ન થયા, સ્વસંવેદન ન આવ્યું. તો પહેલા વહેલા તો નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન વડે આત્માને જાણતા બધું જણાય છે. આ જાણતી વખતે પ્રત્યેક વસ્તુ જ્યારે જણાય છે ત્યારે જીવને એક ઉપયોગ બહારમાં જાય છે, વસ્તુ પકડાય છે, ઓળખાય છે, પદાર્થ પરિસ્થિતિ એ બધું ઓળખાય છે, પકડાય છે. પણ ત્યારે એનો ઉપયોગ અંદર નથી જાણતો. ઓહો, આને જાણનાર તો હું, આને કોણે જાણ્યો? તો એ મારા શરીરના કોઈ અવયવે એ જાણ્યું, શરીરની કોઈ ઇન્દ્રિય છે એ તો માધ્યમ છે, સાધન છે. પરંતુ જાણનારની ગેરહાજરી હોય અને સાધન હાજર હોય તો જણાય, પકડાતું નથી. એ સંવેદન થવું, સ્થિરમાં ભલે સ્થિરતા ન આવે પણ એક સમય તો પકડાય ને પોતાનું સ્વરૂપ. ઈ સ્વ ઈ સંવેદન છે કે દરેક વખતે જીવ વિચાર કરે કે ઓહો, તો અત્યારે શું છે કે હું બધું શરીરથી કરું છું, આ જાગૃતિ એટલી બધી છે અને સ્થિરતા એમાં જ છે. દેહની સ્થિરતા તૂટતી નથી, શરીરની સ્થિરતા તૂટતી નથી, અને એને લાગે છે કે હું જ આ બધું કરું છું, એટલે કર્તૃત્વ ભાવ શરીરમાં સ્થિત થઈ ગયો છે. દેહ સાથે એટલો બધો જોડાઈ ગયો છે કે આ બધું ઇન્દ્રિય થકી જ મારો બધો કારોબાર ચાલે છે. આ એક ભ્રમ છે, આ એક ભ્રમ કે જે વસ્તુ બરોબર હોવા છતાં તત્વતઃ સાચી નથી. ભ્રમ કોને કહેવાય? કે કેમ મેં કર્યું તમને નથી દેખાતું, બીજો કોઈ કરવા આવ્યો તો આ કોણે કર્યું? તારા બાપે કર્યું. તો વાત તો સાચી છે, પણ તત્વતઃ તાત્વિક દ્રષ્ટિએ એ વાત સાચી નથી. તો અહીંયા સ્વસંવેદન જ્ઞાન, વિતરાગ સ્વસંવેદન જ્ઞાન વડે પોતાના આત્માને જાણવો એ જ સાર છે, અને સમસ્ત દ્વાદ સાંગી એક આત્મા જાણવા માટે છે. જેવ જો આત્મા જાણ્યો તો સમસ્ત દ્વાદ સાંગ જાણ્યું, એટલે એક આત્માને જાણતા સર્વ જણાય છે. તો વિતરાગનું નિર્ગ્રંથ પ્રવચનનું પહેલું વાક્ય કહ્યું, જેણે આત્માને જાણ્યો તેણે સર્વ જાણ્યો. વચનામૃત લ્યો ગમે ત્યારે, જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યો. આ સમસ્ત પરમાત્માની દ્વાદ સાંગીનો સાર ગણધરોએ પ્રભુની દેશનામાંથી આ પકડો કે આ તો આ વિરાટ છે, વિશ્વ લોક લોકાલોક એ ગમે તેટલી આપણી શબ્દની પરિભાષામાં એ પકડાય એમ નથી, કોઈ જગતના માપદંડની પરિભાષામાં પકડાય એમ પણ નથી. એટલે જ્ઞાની પુરુષોએ તો પ્રથમથી શબ્દ અનંત મૂકી દીધો આ ભાંજગણમાં પડ્યા સિવાય, પણ વર્તમાન જગત હજી માપદંડના ભાંજગણમાં છે. આટલા આમને આટલા કિલોમીટર, આમને આટલા માઇલ, આ થાય ને અહીંયાથી આટલું થાય ને આટલા, એના બધા માપ જુદા 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 જે કાંઈ હોય કર્યા કરે છે. જ્ઞાની પુરુષોએ તો કહ્યું કે આ અનંત છે. આ સમસ્ત લોકાલોક એની અંદરના છ દ્રવ્યો અને છ દ્રવ્યના જે પેટા અનંત એકમ જે છે એના પરમાણુઓ અનંત છે, અને જીવ દ્રવ્ય અનંત છે, પુદ્ગલ દ્રવ્ય એના પરમાણુઓના રૂપમાં અનંતા અનંત છે. આ જાણવાનું ક્યારે બને ખરું? તો કે નહીં બને. કા? તો કે એને જાણનારો છે એને તું જાણી લઈશ એટલે આ બધું, કારણ કે એનો સ્વભાવ છે જ્ઞાનનો કે જ્ઞેય એમાં વસીને રહે છે. જ્ઞાનનું સામર્થ્ય એ છે કે જ્ઞેય એ જ્ઞાનમાં વસીને રહે છે. કોઈ જ્ઞેય જગતનું જ્ઞેય જ્ઞાનની મર્યાદાથી બહાર નથી. જ્ઞાનના સ્કોપ જેને કહીએ એનાથી બહાર નથી. તો જો તું જ્ઞાનને જાણી લઈશ એટલે જ્ઞાન સ્વરૂપ આત્માને જાણીશ તો તેણે લોકાલોકને તું સમસ્ત લોકને જાણીશ. આ પહેલું સૂત્ર આપ્યું એનો આધાર આપ્યો સ્વસંવેદન જ્ઞાન. આ જે છે એ તારાથી જુદું નથી અને તું એનાથી. આત્મચિંતન એટલું સરળ ટૂંકું અને સુગમ રૂપની અંદર અહીંયા વાત મૂકી છે, પણ જીવને એક સમય માત્ર પણ પળ માત્ર પણ સ્વનો વિચાર કરતો નથી. કૃપાળુ દેવે એને સાવ સાદી ભાષામાં કીધું કે અનંતકાળથી આ જીવ પોતા સંબંધી વિચાર કરી શક્યો, કેટલા જન્મો ગયા અને એ દરેક જન્મોની અંદર એને પરને જાણવા માટે અને પરને જાણીને ભૂલ્યો જ છે. દેખત જીવો આટલા વખત સુધી જીવો છતાં ક્યારે હજુ એને પરને જાણવાની એની પ્રક્રિયા પૂરી થઈ નથી. કેટલા જન્મો લઈએ તો આ આખું વિશ્વ જણાઈ જાય? જણાય જ નહીં, જણાય જ નહીં. એનું અહીંયા યુક્તિ આપી કે ભાઈ આ સમસ્ત લોકાલોકને જાણનાર એ આત્મા છે, એનું સ્વસંવેદન જો થાય, સ્વસંવેદનથી એની અનુભૂતિ થાય, આત્માની અનુભૂતિ થાય એના જ્ઞાન સ્વરૂપની, તો આખો લોક તારા વિશે જ્ઞેયપણે જણાશે. પછી એને જગતનો કોઈ પદાર્થ એનું વિશેષ જ્ઞાન થવું અલગ વસ્તુ છે, પણ એને બોધ થઈ ગયો, જાણે છે આ જળ પદાર્થ છે. એને ક્યારેય જગતના અન્ય પદાર્થનો બોધ ખરો? ક્યારેય નહીં. એ બોધ થવાની સંભાવના ખરી કે આ ટેબલને, આ માઇકને, આ પેનને, આ પુસ્તકને જગતના પદાર્થનો બોધ થાય એવી કોઈ સંભાવના ખરી? કોણ જ નથી. એની અંદર ગમે તેટલા પ્રકારના સાધનો લગાવો, એની અંદર ગમે તેટલા સાધનો લગાવો, એની અંદર ક્યારે જાણવાનો ગુણ થાય ખરો? ભ્રાંતિ થાય કે કોમ્પ્યુટર બધું જાણે છે, મારો મોબાઈલ બધું જાણે છે, મારું ટેબ્લેટ્સ બધું જાણે છે. એ બધું જ જાણે છે, પણ એ જે ફીડ કર્યું છે તે એ સ્વયંસ્ફૂર્ત બનીને કંઈ વસ્તુ કહી શકે ખરું? એને કોઈ પ્રશ્ન પૂછીએ અને સ્વયંસ્ફૂર્તિથી પોતાની પ્રેરણાથી એ કંઈ જવાબ આપે ખરું? કેમ કે તેનામાં જ્ઞાન નામનો ગુણ નથી. તો અહીંયા એક પહેલી યુક્તિ આપી છે કે વિતરાગ સ્વસંવેદન, આ સ્વસંવેદન જ્યારે કરવું છે ત્યારે એને એક નિર્વિકલ્પ શબ્દ મૂક્યો છે. આપણે પણ સંવેદન કરીએ છીએ, સ્વવિકલ્પ કરીએ છીએ. આ વસ્તુ જાણ્યું તો એને નિર્વિકલ્પ જાણ્યું કે સ્વવિકલ્પ? સ્વવિકલ્પ. કેમ કે જેવું જાણ્યું એવું ગમ્યું અથવા ન ગમ્યું બંને ભાવ અંદર તો ચાલુ જ છે, કહીએ કે ન કહીએ, બરોબર છે? કોઈ પણ વસ્તુ આપણી નજર સામે આવી આપણે જાણી તો નિર્વિકલ્પ સંવેદનથી ન જાણી. જેવી વસ્તુ જેવું જ્ઞેય આપણને જણાય છે તે જ સમયે આ મનના પરિણામ, મન સક્રિય છે એટલે સંકલ્પ વિકલ્પ ગમો અણગમો પ્રીતિ અપ્રીતિ ઈચ્છા અનિચ્છા ઇષ્ટ અનિષ્ટ ભાવના વગેરે 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 જે કાંઈ વિકલ્પો કહીએ, આ વિકલ્પના હજાર પ્રકાર છે. કોઈ ને કોઈ પ્રકાર તે સમયે ચાલુ થઈ જ ગયો એટલે કૃપાળુદેવ જોયું નથી ને ભૂલ્યો નથી. દેખવાની સાથે વિકલ્પ ચાલુ છે. આ સ્વસંવેદનની પ્રક્રિયા એવી છે કે એ દેખ્યા પછી પણ એનાથી અલિપ્ત થાય છે. અને એક ગાથામાં કૃપાળુદેવે જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. આ પહેલી યુક્તિ. નિર્વિકલ્પ સ્વસંવેદન, એની સાથે કોઈ વિકલ્પ એટલે મનનો વ્યાપાર નહીં, માત્ર આત્માના જ્ઞાનનો જ વેપાર, જ્ઞાનની સાથે ઈચ્છાનો વેપાર નહીં. અમિત કપડું જોયું તો જ્ઞાનનો વેપાર થયો કે ઈચ્છાનો ભેગો ભળી ગયો? તરત ભળી ગયો. કેટલો ફાઇન પીસ છે. એટલે હજુ એનો ઉપયોગ મનમાં એટલો બધો જોડાયેલો છે કે છૂટો પડતો અમન થયા વિના તત્વ પકડાય નહીં. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. આ વિકલ્પ છે એ મોહનો છે, અને મોહ પરિણામ છે એ મનનો વ્યાપાર છે. તો પેલી યુક્તિ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન, આ આખી દ્વાદસાંગી આ માટે કહેવામાં આવી છે. અને એ દ્વાદસાંગીના આપણે કૃપાળુદેવે 757ની અંદર આપ્યા છે, બધા ભારે ભાર નામ આપ્યા છે અંગોના, ગ્રંથોના, એ આગમ કેવા છે. એ દ્વાદસાંગી ગણધરોએ રચના કરી ભગવાનની દેશના સાંભળીને, પછી એનું એક સૂત્ર કાઢી દીધું દ્વાદસાંગીનું કે જેણે આત્મા જાણ્યો તેને સર. આ દ્વાદસાંગીનો સાર, દ્વાદસાંગીનો પણ સાર, પ્રભુની દેશનાનો સાર દ્વાદસાંગી, અને દ્વાદસાંગીનો સાર જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યો. કેટલું વસ્તુ સંક્ષિપ્ત સૂત્ર કરીને મૂકે છે. હવે જીવ અનેક પ્રકારથી વિકલ્પોથી ઘેરાયેલો, મન વચન કાયના ઉપયોગથી આવૃત છે. એને જો આ જાણવું હોય તો કે છે તું નિર્વિકલ્પ પેલા થા. તો વિકલ્પ ક્યાંથી ઉત્પન્ન થાય છે? મનમાંથી. વિકલ્પનો વ્યાપાર જે થાય છે એ પાંચ બાહ્ય ઇન્દ્રિયોમાંથી વિકલ્પ આવે. આંખમાંથી વિકલ્પ થાય, ગમે એટલા વસ્તુ જોઈએ તો આંખથી વિકલ્પ થતો નથી. એટલે આપણી સાથે કોઈ એવો મેન્ટલી રિટાર્ટેડ હોય, અસંગનીય જુએ છે, એને કઈ વિકલ્પ થતો નથી. અને આપણાથી વધારે ડાયો હોય, આપણે વસ્તુ ખરીદવા જાય ને ત્યારે ડાયાને ભેગા લઈ જાય, એને ઘણા વિકલ્પ થાય. આપણને એમ થાય કે સારું થયું, નહીં તો મને તો ખબર જ શું ન પડત, મને વિકલ્પ ઓછા થાય, ખ્યાલ ન હોત કે લાંબુ ટકશે કે નહીં, અનુભવ આ છે કે નહીં, અહીંયા આ મળે છે કે નહીં, આ બધા વિકલ્પો હું ન કરું એટલે મને શોપિંગમાં બહુ ફાવે, જે વેપારી હાથમાં પકડાવે એ લઈને. હા તો ઓલે કંઈક ભાઈ જોઈએ. આ મન જેનું જે છે વિકલ્પો કરે છે. નિર્વિકલ્પ બની જા, અમન થા, ઉન્મની અવસ્થા આવવી જોઈએ. તો એ દ્વાદસાંગી અનુસાર એક આત્માને જાણતા સર્વ જણાય છે. એટલે જરા જાણ્યા પછી જીવ જો એની અંદર જરા વિચાર કરે કે આ જાણ્યું કોણે, એ જાણનાર કોણ, એમ પોતાના તરફ દ્રષ્ટિ કરે તો પોતાનો આત્માનો જે ગુણ છે, અસ્તિત્વનો જે પ્રગટ ગુણ છે, ગુણ કેવો છે કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં મૂક્યો કે એ એંધાણ સદાય. પેલા એ પૂછ્યું છે કે કોઈ નહીં જુદું એંધાણ, તો કે જુદું એંધાણ તો છે જ, પણ તું જોતો હોય તો મળે ને તને. પ્રગટ રૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય છે. પણ તારી દ્રષ્ટિ પ્રગટરૂપ જે ચૈતન્ય જ્ઞાન સ્વભાવ છે એના તરફ ન જતા જ્ઞેયની અંદર તું અટવાઈ ગયો, જ્ઞેયને જોયું ને જ્ઞેય મારો સમાઈ ગયો, તું દ્રશ્યમય થયો દ્રષ્ટામાંથી. તારી દ્રષ્ટિમાં દ્રશ્ય આવ્યું, તારી દ્રષ્ટિમાં દ્રશ્ય આવ્યું, હવે તારે જોવાનું છે કે દ્રશ્ય એ જુદું છે ને દ્રષ્ટા એ જુદો છે. તો દ્રષ્ટા ભૂલાઈ ગયો, દ્રશ્યમય થઈ ગયો. એ શું થયું એનું? દ્રશ્યમય થઈ ગયો. તો પેલું, હવે બીજું સૂત્ર એટલે બીજી રીતે બતાવે છે કે પેલી રીતે સ્વસંવેદન, હવે બીજી રીતે કોણ કહે છે? ઈલાબેન સમજાવશો? નહી સ્વાતિ પૂર્વી આખું વાંચી લે પછી પકડાશે, ઉતાવળ કરીશ. આ સૂત્ર જે પોતાને જાણે કેવી રીતે જાણે છે, કઈ સ્થિતિથી, એની યુક્તિ શું આપી? એ ભેદ જ્ઞાન થવામાં શું જુદું પડ્યું? પાઠમાં જે વાત છે એ પકડો. દેહ અને રાગ, દેહ અને રાગાદી બધા ભાવો, જેવું એને પોતે સમાધિમાં સ્થિત થાય તો એને પોતાનો પરમ આનંદ અનુભવાય, સ્વરૂપનો પરમ આનંદ. સમાધિની અંદર સુખ કે દુઃખ? સુખ. એ કોઈ પદાર્થથી મળતું સુખ કે સ્વથી મળતું સુખ? આપણે કે બહુ મજા આવી કે મને આજે એટલી સરસ મારી ભક્તિ થઈ, સમાધિ થઈ, જાપ થયો વગેરે જે કાંઈ થયું તે તે સમયે જેમ નાસ્તા ઉપર સરસ મજાની આઈટમો એને ખાવાથી સુખ થયું, સરસ મજાના કપડાં પહેર્યા અને એનાથી સુખ થયું, તો ત્યાં ભોગવવાથી સુખ અને અહીંયા એક પણ પદાર્થની ઉપસ્થિતિ નહીં, એનો ભોગવટો પણ નહીં, કાંઈ નહીં, બધી એકેય ઇન્દ્રિયોનો વેપાર પણ નહીં. સમાધિમાં એકેય ઇન્દ્રિયોનો વેપાર નહીં અને એની અંદર એને પરમ આનંદ અનુભવ્યો. એમાં એને આનંદ થયો કે વિષાદ થાય? આનંદ થાય. ઘણા દુઃખી થઈ જાય, મૂંઝાઈ ગયો કે હું તો 5 મિનિટ પછી એમ તો ક્યારે બહાર આવું. એ કે છે એને લાગે, એ અનુભવનાર જ્ઞાની પુરુષ એ સમયે એને આ જ્ઞાન પોતાનું વેદાય છે. શું થાય છે કે મારું સ્વરૂપ તો, અરે આ બધા પદાર્થથી આટલો આનંદ હું મને અનુભવું છું, તો મારું સ્વરૂપ તો જુદું છે. અને એ જુદું શેનાથી છે? તો કે દેહ જેના થકી હું આ જગતને આ પદાર્થોને ભોગવતો હતો તે દેહ, અને જે ભાવથી ભોગવતો હતો રાગ અને દ્વેષ, એનાથી મારું સ્વરૂપ તો જુદું છે. આમાં તો નથી દેહની જરૂર, નથી કોઈ રાગની જરૂર. ગમવા માટે રાગ કરવો પડતો? આનંદ આવે છે. કોઈ રાગ કરવો પડે, કેના ઉપર રાગ કરો? આત્મા ઉપર. તો એ દેહ રાગાદી મારાથી જુદા સર્વ પર છે, આવી એને પ્રતીતિ થઈ. એ પ્રતીતિ પોતાની જ્યારે પૂર્ણતાથી થઈ કે આ કાંઈ ન હોય તો બધું મારાથી પર છે, કાંઈ હોવાની જરૂર પણ, મારી પૂર્ણતામાં, મારા આનંદમાં, મારા સુખમાં, મારી શાંતિમાં આ કોઈ વસ્તુની આવશ્યકતા નથી, આનો કોઈ રોલ જ નથી. પર પદાર્થનો, પરિસ્થિતિનો કોઈ રોલ નથી. અત્યાર સુધી હું માનતો હતો કે આ બધાને કારણે હું સુખી છું. આ એને અહીંયા ભાન થયું, સર્વ ભેદો જણાયા. એક 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 આત્માને જાણવાથી સર્વ ભેદો જણાય, કે બધું પર છે એમ જણાય. કેમ કે પરમાનંદ અનુભવનાર તો હું છું, એમાં એકઈ ભળે હવે પોસાતું. ભેદો જણાયા એટલે તરત જ એને ખ્યાલ આવ્યો કે જે પોતાને જાણે છે તે સર્વને એટલા માટે જાણે છે કે આ બધા જે કાંઈ છે એ મારાથી જુદા છે. એનું સ્વરૂપ એ મારું, મારું સ્વરૂપ તો પૂર્ણ જ છે, આમાં કાંઈ કોઈ વસ્તુ ભળી શકે એમ જ. મારી પૂર્ણતા એવી પૂર્ણતા છે કે આ તો બધું પર છે, ઉલટાનું કંઈક ભેળવવા જશું તો ડખો થશે. બીજી યુક્તિ બતાવી, પોતાને એ આનંદ જે અનુભવ્યો, નિર્વિકલ્પથી હતી જે આનંદ અનુભવ્યો, એ આનંદની અંદર એને થયું કે ઓહો, જગતના પદાર્થો મને પ્રાપ્ત થતા આનંદ માટે તો પર છે બધા, તો હું તો બધાથી જુદો છું, હું મારા જ આત્મામાં જ પરમાનંદ છે. ખ્યાલ આવે છે દાદીશ્રી? આ ધ્યાનમાં ચિંતન કેવી રીતે કરવું, અનુપ્રેક્ષા કેવી રીતે કરવી, 10 મિનિટ મળે પણ તોય બસ છે, 5 મિનિટ મળે તો પણ બસ છે. પણ જો એ રીતે યથાર્થ રીતે ચિંતન કરતા આવડે તો, અને થાય. ચિંતન કોણ કરે છે? આત્મા કરે છે કે બીજું કોઈ? કોઈ પદાર્થની તાકાત નથી ચિંતન કરવાની. પણ આપણી મુશ્કેલી શું છે કે ત્યારે આત્મા નથી કરતો, આપણે શરીર આશ્રિત જ કરીએ છીએ, મન આશ્રિત કરીએ છીએ, એટલે આપણું ચિંતન પણ નિર્વિકલ્પ થતું, નિરાશ્રિત થતું નથી, નિરાવલંબી થતું નથી. એટલે આત્માની મહત્તા આપણને હજુ પૂરેપૂરી અનુભવમાં આવતી નથી. તો જે પોતાને જાણે તે સર્વને જાણે, પોતાને જાણે પરથી રહિત મારો આનંદ, આ રીતે પોતાને જાણ્યો. જ્યારે પોતાને જાણ્યો ત્યારે દુઃખી જાણ્યો, પરમાનંદ શબ્દ કીધો, દુઃખી જાણ્યો, અધૂરો જાણ્યો, ઉણપ જાણ્યો. આપણે તો કહીએ છીએ સગા વાળાને, તમારા વિના મેં અધૂરા છે, મેરો. આપણું જાણપણું આવું છે. ત્રીજું, નિરલ નહીં લોકનું સ્વરૂપ જીવ અને અજીવ. લોકનું સ્વરૂપ, લોકમાં 6 દ્રવ્યો છે, એમાં જીવા જીવ છે. આખું જૈન દર્શન જીવ અને અજીવનો ભેદ જાણી લે તો જીવ અને મોક્ષ સહજ છે. જ્યાં અજીવ આવ્યો ત્યાં ગરબડ છે. તો જીવ, અજીવ, આશ્રવ, પુણ્ય પાપ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ. મોક્ષ ને આત્મા બે સહજ છે. જીવ અને મોક્ષ સહજ છે. વાંધો ક્યાં આવ્યો? અજીવથી શરૂ થયું એટલે વચમાં પુણ્ય પાપ આવ્યા, બંધ આવ્યો, સંવર કરવો પડે, નિર્જરા કરવી પડે. કેની કરવી પડી? અજીવ હતો કે એમને? શુદ્ધ જીવમાં નિર્જરા કોની કરશું, સંવર કોનો કરશું? શરૂઆત ક્યાંથી થઈ? જીવ સાથે અજીવ આવ્યો. હવે આ જીવને અજીવ જાણવા માટે તો કે જેણે આત્મા જાણ્યો છે એને શ્રુત જ્ઞાનરૂપ વ્યાપ્તિથી કે જ્યાં જ્યાં જ્ઞાન દર્શન છે ત્યાં ત્યાં જીવ છે, અને જ્યાં જ્યાં જ્ઞાન દર્શન નથી ત્યાં, એમ એણે આખું ભેદ જ્ઞાન એને સમસ્ત લોકને જાણી લીધો. જીવા જીવનું જ્ઞાન તો આખા લોકને જાણ્યું. આપણી મુશ્કેલી એ છે કે આપણે જગતની અંદર પૂદગળના સંઘમાં રહીએ છીએ અને એની અંદર સજીવારોપણનો આરોપણ કરીએ છીએ. એ વ્યાપ્તિ છે, શ્રુત જ્ઞાન વ્યાપ્ત છે, એટલે એનાથી તમે પકડી શકો છો કે અહીંયા આ પદાર્થ છે એ તરત જ મને ખ્યાલ આવ્યો કે અજીવ છે. હવે એ વિચાર કરતા કરતા બહારનું તો અજીવ સમજાય, અને જ્યારે દેહ ઉપર દ્રષ્ટિ જાય ત્યારે અજીવ છે. એટલે જે દેહમાં હુંપણાનો ભાવ હતો, જે મિથ્યાત્વનો પાયો, અજ્ઞાનનો પાયો, શરીર તે હું, આ અનાદિકાળની ભ્રાંત માન્યતા, જેના કારણે એ બધા જ સંસારની અંદર આરંભ સમારંભ કરે. સેના આધાર ઉપર કરે? એ સુખના પ્રયત્નો કરે. કેના સુખના કરે? 70-80 વર્ષ સુધી કંઈ કરી આપણે આગળ વધવું છે. કોણે આગળ વધવું છે? આપણે બે પાંદડે થવું છે. કોણ બે પાંદડે? કેના પાંદડા વધારવા છે? એક એક વસ્તુની અંદર એનું સમસ્ત 80 વર્ષની પડે પડ એ દેહના સુખ માટે વિતાવે. દેહની અંદર અહમ બુદ્ધિ એવી કે તે હું છું, અને પછી દેહ થકી જે સંબંધો છે, સંતાનો છે, સ્વજનો છે, પછી સંપત્તિ છે, પદ છે, પ્રતિષ્ઠા છે, પોતાનું સમૃદ્ધિ છે, સંગ્રહ છે, આ બધાની અંદર હું પણ એનું વ્યાપ્ત થતું જાય છે. આ અજ્ઞાન વ્યાપ્ત થયું અને પેલું શ્રુતરૂપ જ્ઞાન વ્યાપ્ત થાય. અજ્ઞાન વ્યાપ્ત થવાથી આખા સંસારમાં એને મારાપણું એ તરવ કરવાનો પ્રયત્ન કરે, તો જેટલું મળ્યું હોય એનાથી એને સંતોષ નથી, પણ જેટલાની માલિકી મારી વધારે થાય એ પ્રમાણે જીવનભર પ્રયત્ન કરે. લીલી વાડી છોડીને ગયા, એક પ્રોપર્ટીને બદલે 10 પ્રોપર્ટી હોય તો આપણે ત્યાં કેટલું કહ્યું, બહુ આગળ વધ્યા. અજ્ઞાન આગળ વધ્યું કે જ્ઞાન આગળ વધ્યું? અજ્ઞાનની વ્યાપ્તિથી આખા વિશ્વ સાથે મોહના બંધન થયા, જોડાયો, મોહથી જોડાયો. અને એના કારણમાં એક કે મૂળ ફોર્મ્યુલા ખોટી કરી કે દેહ તે દેહ અજીવ છે. દેહ જડ છે, પૂદગળનું પિંડ છે, સંગાત છે. તો ત્યાં જો એને આ શ્રુત જ્ઞાન જ્ઞાન ઉપર દ્રષ્ટિ જાય તો એને જીવ અને અજીવનો ભેદ તરત થઈ જાય. એકવાર જેને આત્માના જ્ઞાન ગુણ ઉપર કે જ્ઞાન અને દર્શન એટલે ઉપયોગ, એનું સંયુક્ત નામ શું છે? ઉપયોગ. કે જ્યાં ઉપયોગ ત્યાં જીવ, અને જેને ઉપયોગ નથી તે અજીવ. આ પદાર્થ પડ્યો છે એને ઉપયોગ છે, એને ફેંકીએ કે જે કંઈક કરવામાં આવે, પણ એક નાની કીડી હશે તો, એક નાનું જંતુ હશે માત્ર, હાથ આપણો જશે તે ઉડીને ચાલ્યું જશે. સેના કારણે? કે આને ખબર ન પડી કે હું ઉપાડીને ફેંકું છું, એને કાંઈ નથી, એને ઉપયોગ નથી. અને એને ઉપયોગ છે એટલે એ તરત જ ભાગે છે, બચાવવા માટે દૂર જાય છે. ઠંડીનો ઉપયોગ છે, ગરમીનો ઉપયોગ છે, સ્પર્શનો ઉપયોગ છે, એને એવી ગંધનો ઉપયોગ છે. એવો કોઈ પદાર્થ ઝેરી ગેસ છોડવામાં આવશે તો ભાગશે. જંતુને ઉપયોગ છે કારણ કે જંતુમાં જીવ છે. એને આ જીવનું જ્ઞાન થઈ જશે કે આ જીવ અને આ અજીવ. એમ આ બીજી ત્રીજી યુક્તિ કે પોતાના શ્રુત જ્ઞાન ઉપર દ્રષ્ટિ મૂકવાથી એને જગતના બધા પદાર્થોની અંદર ખબર પડશે કે જ્યાં ઉપયોગ છે ત્યાં જીવ, જ્યાં ઉપયોગ નથી ત્યાં. એને હિંસા અહિંસામાં જાજો પછી બહુ મુશ્કેલી નહીં થાય કે હિંસા કોને કહેવી ને કોને ન કહેવી. કરુણાની વાત કરનારા, પ્રેમની વાત કરનારા ધર્મો જગતમાં ઘણા છે. પ્રેમની, ઈશ્વર પ્રેમનો અવતાર આવું તે ઈસુનું કહે કે ખુદાનું કહે કે બીજા ગમે તે દેવનું કહે, પણ પાછી હિંસા આવીને ઊભી રહે. એટલે ત્યાં શું કામ પ્રેમ? કે એને જીવ તત્વ તો જાણ્યું જ નથી કે જીવ અને અજીવની અંદર. તો પછી ત્યાં માત્ર યજ્ઞની અંદર બલિઓનું દેવાય, પશુઓના બલિ દેવાય. એવી રીતે આખી પ્રેમની વાત કરનાર વિશ્વના ધર્મ બધા જીવોના સંહાર ઉપર જ આખું વર્તમાન અર્થકારણ અને ઉદ્યોગ કારણ ચાલે છે. જીવોનો સંહાર. અને વાતો યુનાઇટેડ નેશન્સમાં થાય ત્યારે પ્રેમ સિવાય કંઈ તો એને ત્યાં વાત શું છે? તો કે એને એનું જીવનું લક્ષણ જ્ઞાન છે એ એને ખ્યાલ નથી. તો પ્રેમ જીવ સાથે થાય, પ્રેમ ચેતન સાથે થાય. અને એક ચેતન એટલે પછી એમ માત્ર માણસને જ ગણી લે એટલે પ્રેમ, પોતાનું મનુષ્યને જ ગણી લે એટલે પ્રેમ. તો સકળ જીવ રાશિ, મહાવીરની મૈત્રી સમસ્ત જીવ રાશિ, જીવ ગમે તે યોનિમાં હોય, સ્થાવરમાં હોય, ત્રસમાં હોય, એકેન્દ્રિય હોય, પંચેન્દ્રિય હોય, દેવગતિમાં હોય, નારકી ગતિમાં હોય, જ્યાં હોય ત્યાં જીવ છે. જ્યાં જીવ છે કારણ કે ત્યાં ઉપયોગ છે. આવું એને સ્પષ્ટ ભેદ જ્ઞાન થાય તો એ એનાથી હિંસાનું આચરણ થાય નહીં. જેને જીવ અજીવનું જ્ઞાન છે એ જ સાચું હિંસાનું અહિંસાનું પાલન કરી શકે. જીવા જીવનું જ્ઞાન ન હોય એટલે આપણું દસ વૈકાલિક સૂત્રની અંદર એક શ્લોક આવે છે, ગાથા આવે છે, મેં લખ્યું છે કે જીવા જીવનું જ્ઞાન નથી એ સાધુ સંયમને શું પાડે? ખ્યાલ આવ્યો? સંયમ એ જીવોની યતના છે, રક્ષા છે, પ્રમાર્જના છે, એને પડીલેહણ કરવાનું છે. સાધુનું જીવન તો એને અહિંસા મહાવ્રત છે, સર્વ પ્રકારે પાડવા રહે છે. પણ જેને જીવા જીવનું જ્ઞાન જ નથી એ સાધુ અહિંસાનું પાલન કેવી રીતે કરે? મોટો સંન્યાસી છે ને પાંચે બાજુ અગ્નિ સળગાવીને બેઠો છે અને કરે છે તપ આત્માનું, તો એ કેવી રીતે જાણે? તો ઉપયોગથી જ્યાં જ્યાં છે. તો પાર્શ્વ કુમાર પેલાને કે છે તાપસને કે તું જે અગ્નિ કરે છે ને લાકડા બાળે છે અને આ ધર્મના નામે તું કરે છે, પણ અહીંયા તો આ જે લાકડા બાળસ ને એમાં જીવ બળે છે. તો કે હોય નહીં આટલું પણ એની પાસે જ્ઞાન નથી કે કેવી રીતે હોય. તો લાકડું છે એ લાકડાની ફાળમાંથી પણ નાગ નાગણની જોડ નીકળે છે. ઉપયોગ છે જ્યાં. હીર વિજયજી મહારાજને અકબર મહારાજ બાદશાહ બોલાવે છે, આગ્રાના દરબારમાં જાય છે અને આવા પાયથરા છે ગાલીચા, મહારાજ ઉભા રહી ગયા આચાર્ય શ્રી કે બાદશાહ હવે અમે આગળ નહીં આવી શકીએ તમારા આસન સુધી, કેમ? તો આના ઉપર અમે ચાલી શકીએ નહીં, અમારો સાધુનો વ્યવહાર છે. એમાં શું વાંધો? ગાલીચા છે, ગાલીચા છે, પણ એની નીચે સૂક્ષ્મ જીવાત હોવાની સંભાવના. એટલે જાણતા અજાણતા અમારાથી યતના ધર્મ અમારો એમ કહે છે કે અમારે પ્રમાર્જન કરીને જ ચાલવું જોઈએ. રજોહરણ એટલા માટે જ છે, કોઈ જીવની કોઈ હિંસા ન થાય, વિરાધના ન થાય, આ જોવાની છે. તો કે નાના કાંઈ ન હોય, એમાં રાજના દરબારની અંદર કાંઈ આવું કંઈ અશુદ્ધિ હોય અને પછી કે છે ઉપાડો ગાલીચા. તો સૂક્ષ્મ જીવોની મોટી જીવરાશિ હતી અને આચાર્ય એ રીતે કરીને ચાલ્યા જાય છે. અને પછી કહ્યું કે હવે તમે, અમે એટલા બધા તમારા પર ખુશ થયા છીએ, બોલો માગો. શું માગે? તમને શું આપીએ? ત્યારે હીર વિજયજી મહારાજે અવસર જોઈ લીધો અને કહ્યું કે બાદશાહ, આ મારા પરિશ્રમના દિવસની અંદર તું હિંસાનો પ્રતિબંધ કર, હિંસા ન થવી જોઈએ ક્યાંય. એ કોણ જાણે હિંસાને? આ જેને જ્યાં આત્માને જેને જીવ અજીવનું જેને ભેદ જ્ઞાન છે. અને એ ક્યાં? તો કે છે જ્યાં એને શ્રુત જ્ઞાન રૂપ વ્યાપ્તિ છે એને ખ્યાલ આવે કે જ્યાં ઉપયોગ છે ત્યાં જીવ છે, જ્યાં ઉપયોગ છે ત્યાં જીવ છે. વાત પૂરી થઈ ગઈ. ચોથું,
આત્મજ્ઞાન રૂપ બીજ જ્ઞાનના ફળરૂપે કેવળ જ્ઞાન ઉત્પન્ન થવાથી તે જ્ઞાનમાં દર્પણની સમાન સમસ્ત લોક અલોક પ્રતિબિંબિત થાય છે. આ કારણથી પણ એક આત્માને જાણતા સર્વ જણાય છે, એમ શુદ્ધ આત્માને જાણતા સર્વ જણાય છે, એમ ચાર પ્રકારે તેની વ્યાખ્યા કરી અત્રે વિશેષાર્થ સમજાવ્યો છે.
ચોથામાં શું યુક્તિ આપી?
બીજ જ્ઞાનના ફળ રૂપે કેવા જ્ઞાન?
આત્મજ્ઞાન છે એ બીજ જ્ઞાન છે. એ બીજ જ્ઞાનમાંથી વૃક્ષરૂપ જ્ઞાન થાય. શું થાય? કેવળ પૂર્ણ જ્ઞાન. બીજ એ આંશિક જ્ઞાન છે, પણ બીજમાંથી જ્યારે પરિપૂર્ણ વૃક્ષ થાય તે, તો પેલા બીજ જ્ઞાનના ફળ રૂપે શું ઉત્પન્ન થાય? કેવળ જ્ઞાન. અને કેવળ જ્ઞાનમાં એ જ્ઞાન જ્યારે એટલું બધું સમસ્ત પરિપૂર્ણ બને, નિરાવરણ જ્ઞાન બને, પૂર્ણ જ્ઞાન બને, શુદ્ધ જ્ઞાન બને, ત્યારે એ જ્ઞાન કેવું થઈ જાય? દર્પણ સમાન. એ જ્ઞાન એટલું શુદ્ધ, એટલું શુદ્ધ, સ્વયં પારદર્શી, દર્પણ સમાન બને છે, કે જેથી કરીને હવે તો સમસ્ત લોકાલોક એમાં પ્રતિબિંબિત થાય છે. અને લોકાલોક પ્રતિબિંબિત થાય છે એમાં ઉપયોગવંત જીવ અને ઉપયોગ વિનાના એ બધી જ અવસ્થા એને દર્પણમાં પ્રતિબિંબિત થાય છે, જણાય છે, સ્વયં જણાય છે. આવું એનું કેવળ જ્ઞાનનો પ્રભાવ છે. કેવળ જ્ઞાનનો આ એક અતિશય છે કે કેવળ જ્ઞાનની અંદર એને લોકમાં પદાર્થને હાથમાં લઈને જોવો પડતો નથી, ઇન્દ્રિયોના માધ્યમથી કોઈ પરીક્ષણ કરવું નથી કે આમાં જીવ છે કે નહીં. આપણું જ્ઞાન એટલું બધું આવૃત છે અને મર્યાદિત છે કે પદાર્થનું સ્વરૂપ નક્કી કરવા માટે આપણે એમ કે ભાઈ આંખેથી દેખાતું નથી એટલે ચશ્મા ચડાવો, એ ન દેખાતું તો દૂરબીન લ્યો, એ ન દેખાતું તો બહુ દૂર છે તો બાયનોક્યુલર લ્યો, નહીં તો ટેલિવિઝન લગાવો. જ્ઞાન અપૂર્ણ છે, આવૃત છે. નિરાવરણ જ્ઞાન જેને છે એ જો આત્મજ્ઞાન હોય તો બીજ જ્ઞાનમાંથી કેવળ જ્ઞાન થાય, પણ જેને આત્મજ્ઞાન ન હોય અને બુદ્ધિનું જ્ઞાન ઘણું છે એને કેવળ જ્ઞાન કેદી થાય? કેટલી યુનિવર્સિટીમાં ભણવાથી કેવળ જ્ઞાન થાય? કેટલી ડિગ્રી મેળવવાથી કેવળ જ્ઞાન થાય? કેટલા દેશ વિદેશ ફરવાથી કેવળ જ્ઞાન થાય? કેટલા ચોપડા ફાડવાથી કેવળ જ્ઞાન થાય? આત્મજ્ઞાનરૂપ બીજ નથી તો કેવળ જ્ઞાન ક્યાંથી પ્રગટશે? અને આત્મજ્ઞાનરૂપ બીજ એ સ્વસંવેદનની પ્રક્રિયામાં કોઈ દી જતો જ નથી. પેલો વિકલ્પ કે હું દ્રશ્ય રૂપ જ થઈ જાઉં છું, હંમેશા જ્યારે હોય ત્યારે દ્રશ્ય રૂપ, એટલે ગમે ત્યારે ગમે તે સ્થિતિની અંદર કસાયનો આવેગ કેટલો તરત આવે, કેટલી વાર લાગે, રાગ અથવા દ્વેષ. પાછો કસાયનો આવેગ એટલે સમજવું નહીં કે દ્વેષ જ છે. હે, મોહ એટલે મોહની અંદર બંને આવી ગયા, રાગ અને જેવી વસ્તુ જોઈ કે એ આવે એ પરિણામ, એ જ સમયે તે સમયે. આમ તો જ્ઞાની કે છે થોડો ડિફરન્સ થાય, પણ એ સમય આપણી પકડમાં ન આવે, અતિ સૂક્ષ્મ છે. એટલે આપણે તો હંમેશા દ્રશ્યમય જગતમાં એટલે વિકલ્પમય અવસ્થામાં જ જીવીએ છીએ. એટલે આત્મજ્ઞાન ક્યારે સ્વસંવેદન રૂપ કર્યું નથી. આત્મજ્ઞાનની ગાથાઓ ઘણી બોલ્યા છે, આત્મજ્ઞાનના ઉપદેશ ઘણા સાંભળ્યા છે અને ઘણા આપ્યા છે, સાંભળ્યા કરતા વધારે. કૃપાળુદેવે 511ના પત્રમાં લખ્યું છે કે બિલકુલ પોતાના આત્માને ન જાણવા છતાં એ સિદ્ધપદ સુધીનો ઉપદેશ આપી શક્યો છે. કેમ સિદ્ધ થવાય બીજા રામ? એટલે કે છે, માટે મર્મ સમજીને છેલ્લી બે લીટીમાં બાહ્ય અને અભ્યંતર પરિગ્રહને તજીને તીવ્ર પુરુષાર્થ કરીને નિરંતર એક શુદ્ધાત્મ તત્વની પવિત્ર ભાવના કરવી જોઈએ. કરવું શું જોઈએ? શુદ્ધાત્મા તત્વની પવિત્ર ભાવના. પણ કેવી રીતે કરવી જોઈએ? એની શરત શું? પેલા બાહ્ય ને અભ્યંતર પરિગ્રહ તજવો, અને બીજો નિરંતર તીવ્ર પુરુષાર્થ, જેવો તેવો નહીં. આને તો ચા પીતા પીતા જો આત્મજ્ઞાન થતું હોય તો સામાયિક લેવાની જરૂર નથી. છાપું વાંચતા વાંચતા જો થઈ જાય, આરામ ખુરશીમાં બેઠો છો તો જલ્દી એ બી જોઈએ છે. તીવ્ર પુરુષાર્થ, પ્રચંડ પુરુષાર્થ જોઈએ, કારણ કે બાહ્ય અને અભ્યંતર પરિગ્રહ જોવા. હવે આને બાહ્ય પરિગ્રહ હજી એ સમજવામાં વાર છે, પણ અભ્યંતર તો ક્યારે સમજાય? પછી બાહ્ય પરિગ્રહમાં આ બધા સાધનો છે એ બાહ્ય પરિગ્રહ છે, આ મારું શરીર છે એ પણ બસ આ સમજાય તો આ મારું શરીર છે એ પણ મારો પરિગ્રહ છે, આ મારી ઇન્દ્રિયો છે એ, અને ઇન્દ્રિયની અંદર ઉણપ આવી છે એટલે ચશ્મો ચડાવ્યો છે, પરિગ્રહ કે મારું સ્વરૂપ? પરિગ્રહનું પરિગ્રહ છે કે પરિગ્રહ અધૂરો હતો એટલે પૂરો કર્યો. અને અભ્યંતર પોતાની અજ્ઞાનજન્ય મિથ્યા માન્યતાઓ સંસ્કાર જન્મો જન્મના પર સાથે એટલી બધી એકતા બુદ્ધિ કરી છે જ્ઞાની કે છે આને છોડ, અને પછી શુદ્ધાત્મ તત્વની ભાવના કરજે. આ તો હું આત્મા છું અને સાથે સાથે હું વસંત પણ છું, નેહલ પણ છું, અમિત પણ છું. લ્યો હવે કેદી આત્મા પકડશે? પોતાનું શરીર, પોતાનો આકાર, પોતાનું સ્વાસ્થ્ય, પોતાનું રૂપ, પોતાનું પદ, પોતાનું અસ્તિત્વ, આ બધું દેહનું એવું સરસ, એક પણ જુદું પડતું નથી. એ ધ્યાન કરે ત્યારે નહીં, મારે મોક્ષ જોઈએ છે ત્યારે કે મારે જોઈએ છે. હે પ્રભુ મને મોક્ષ આપો. મને એટલે કોને? ક્યારે નામ રૂપ થી પણ જુદો પડતો પછી આવે છે. સાંભળો તો ચાલે છે, ચાલવા દો. એટલે અહીંયા પેલા કહ્યું છે શુદ્ધાત્મ તત્વની પવિત્ર ભાવના કરવી જોઈએ. અને આ પવિત્ર ભાવના કરવા માટે કુંદકુંદાચાર્ય જે એક ગાથા આપી જ સમયસરમાં કે કેવી રીતે કરવી, તો પોતાના આત્માને અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય અને અવિશેષ ત્રણ એમણે વિશેષણો આપ્યા છે કે જે આવી રીતે પોતાના આત્માને જુએ. એટલે બાહ્ય અને અભ્યંતર બધા પરિગ્રહ છોડવા અને પુરુષાર્થ કરીને આ રીતે પોતાના આત્માની પવિત્ર ભાવના ભાવવી. તો શું? તો પેલા પોતાના આત્માને આસન ભવી, એટલે જે નજીકમાં નિકટ ભવી જીવ, આસન ભવી એટલે જ્ઞાનીઓએ જીવ ભવી અભવી, ભવિની અંદર પણ આસન ભવી, નિકટ ભવી, દૂર ભવી, એવી એવી અવસ્થા આપી છે કે એવા જીવો ભવી છે, મોક્ષ પામી શકે એમ છે, પણ ક્યારેય મોક્ષની સામગ્રીને મેળવી શકવાના નથી. આસન ભવી એ પણ મોક્ષને પામે છે, પણ દિન પ્રતિદિન એ જીવ એવો પુરુષાર્થ કરે છે કે મોક્ષની સમીપ જતો જાય છે. સમીપ મુક્તિગામી જીવ કૃપાળુદેવે એ પણ આપ્યું છે, નિકટ ભવિનું પણ આપ્યું છે, છ પદના પત્રમાં પણ આપ્યું છે, 292માં પણ આપ્યું છે કે કુટુંબની અંદર સાથે રહેવા છતાં પણ એનાથી પર જે રહે છે આ નિકટ ભવિ જાણીએ છે. આ જુદી જુદી અવસ્થા છે જીવની. તો આવો જીવ પેલા આસન ભવિ હોવો જોઈએ. આ પેલું લક્ષણ જીવનું. કયો જીવ આ અવસ્થા પ્રાપ્ત કરી શકે? આસન ભવિ. એની વાત નથી થતી, અભવિની વાત જ થતી નથી, એટલે છોડી દો હવે તમે. બસ એ આ કેટેગરીમાં નહીં આવે. આસન ભવિ જીવ જે છે એ સ્વસંવેદન જ્ઞાન કરી શકશે. પેલાને સ્વસંવેદન જ્ઞાનની કોઈ સંભાવના છે જ નહીં. આત્માને અબદ્ધ સ્પૃષ્ટ, અબદ્ધ સ્પૃષ્ટ, અબદ્ધ અને અસ્પૃષ્ટ, આ બે શબ્દ આ સમાસ છે. અબદ્ધ સ્પૃષ્ટ એટલે અબદ્ધ અને અસ્પૃષ્ટ એ સંયુક્ત શબ્દ સંધિ સમાસ એટલે અબદ્ધ સ્પૃષ્ટ. અને અને સ્પૃષ્ટ એટલે અસ્પૃષ્ટ, સ્પર્શાયેલો નહીં,
બંધાયેલો ને સ્પર્શાયેલો
નહીં. આત્માને આ જાણે પોતાનો, મારો આત્મા અબદ્ધ સ્પૃષ્ટ, બંધાયેલો પણ નથી અને સ્પર્શાયેલો પણ નથી. વિચારો શું કેવી રીતે વિચારવું?
એટલે કર્મથી બંધાયેલો નથી મારો
આત્મા. બધા પૂતગલો આવરણ કરે છે પણ છતાં આત્માના પ્રદેશને એ કોઈ એમાં ભેદીને અંદર જઈ શકતા નથી અને એ સ્પર્શતા પણ. સૂર્યને વાદળા આવરણ કરે પણ વાદળાની તાકાત નથી સૂર્યમાં ભેદીને પ્રવેશ કરે. સૂર્યનો સ્પર્શ કરવાની પણ તાકાત નથી. આ તો અહીંયા છે ને વાદળા, સૂર્ય લાખો જોજન દૂર છે, અહીંના વાદળાઓ સૂર્યના પ્રકાશને રોકે છે. વાદળું જો સૂર્ય ઉદી જાય તો ત્યાં તો રસ્તામાં ઉગડી જાય. હવારે જોર કરે, બપોરે સૂર્યનો તાપ અમથો જરાક વધારે આવે તો વિખરાઈ જાય. અબદ્ધ સ્પૃષ્ટ મારા આત્માનો આ તાકાત છે કે કોઈ પણ જગતનો પદાર્થ, જગતનો કોઈ પણ સંગ, હું સંગી હોવા છતાં, હું સંગી હોવા છતાં અબદ્ધ અને અસ્પૃષ્ટ છું. આવી શ્રદ્ધા આત્મતત્વની, આ આસન ભવ્ય જીવની આ એક અવસ્થા થાય છે કે હું ભલે ગમે તેટલા સંગમાં રહું છતાં સદાય તેનાથી જુદો ને વેગળો ને વેગળો નથી, બંધાયેલો નથી, સ્પર્શાયેલો. પણ સાહેબ આ બધું છે તમારું, ભલે રહ્યું એક રૂપ લાગે દેહ ને આત્મા, છતાં દેહ જાય દેહ બળી જાય, આત્માનો એક પણ પ્રદેશ એની સાથે ઘસાય નહીં, ઓછો થાય. અનંત દેહ ધારણ કર્યા અને અનંત દેહ ક્યાંક દટાયા, ક્યાંક બળાયા, ક્યાંક સળગાવાયા, ગમે તે થયું એની સાથે રહેલો એ મારો આત્મા આજની તારીખે એ અનંત કાળ પહેલા પણ જેવો હતો અને એવા કેટલાય દેહ છોડ્યા, દેહ જવાથી મારા આત્માના પ્રદેશને કાંઈ નુકસાન થયું, ક્યાંય મારું જ્ઞાન પણ ઓછું થયું. આગ બળે તો દિવાલ ઉપર કાંઈ ને તો મેષના ડાઘા તો લાગે ને. તો કે છે આત્માના પ્રદેશમાં એનો એક અબદ્ધ સ્પૃષ્ટ, આવો અસંગ શું જાણ્યો સર્વેથી ભિન્ન. આ એક લીટી સંકેતની કીધી છે કૃપાળુદેવે. આ બીજ જ્ઞાન છે જે કેવળ જ્ઞાન પ્રગટાવે. કૃપાળુદેવની વાત જયારે આવે કાંતિભાઈ બહુ સરસ કહે છે, સાહેબ બધું સાદું સમજાઈ જાય પછી આ બધું ક્યાં તમે લ્યો છો. જાણ્યો શરીર આવી પ્રતીતિ જીવની, પ્રતીતિ આવી જીવની, જેમ આવી પ્રતીતિ જીવની રે જાણ્યો સર્વેથી ભિન્ન. કેવી પ્રતીતિ આવી એને, કે સર્વની સાથે હોવા છતાં હું સર્વથી ભિન્ન છું, અને બિલકુલ લાગે એકમેક અવળાયેલા છે, એક એક જ ક્ષેત્રે હોવા છતાં અસંગ છું. એક જ ક્ષેત્રે પુદગળ અને ચેતનના પરમાણુઓ હોવા છતાં ચેતન કે છે હું તો અસંગ છું. આ જ્યારે પુદગળને વિખરાવવું હોય ત્યારે પુદગળનો સ્વભાવ છે વિખરાવવું, તો એનો સંઘાત જે છે એ ભેળો થયો છે, તો ગલન અને સડન, મળવું અને વિખરાવવું, આ એનો સ્વભાવ છે, એ વિખરાશે. તો મારી સાથેના શરીરમાં રહેલા પરમાણુઓ રોજ રોજ વિખરાય છે, રોજ રોજ ગ્રહણ પણ થાય છે અને વિખરાય છે. શરીરના દસે દ્વારમાંથી આ પરમાણુઓ વિખરાય છે. આહાર લીધો, પસીનામાં ગયો, લોહીમાં ગયો, મળમાં ગયો, મૂત્રમાં ગયો, આ વિખરાવાનું ચાલુ જ છે. આત્માના કેટલા પ્રદેશો ગયા એમાં, સાહેબ બહુ ડાયરિયા થઈ ગયો, કોઈ વાર જવું પડ્યું, તું કેટલો ઘસાણો, શરીરમાં થાક લાગ્યો, નબળો થઈ ગયો, દુબળો થઈ ગયો, બધી વાત છે. તારા આત્માની અંદર કેટલા પ્રદેશ ઓછા થયા, અબદ્ધ સ્પૃષ્ટ. એક વાર આત્મતત્વનો નિર્ણય થાય ને કે તે હું છું, આ બધું જ જગતનું નાટક ચાલી રહ્યું છે. જેને જગતગુરુ શંકરાચાર્યજીએ કહ્યું કે આ નથી, માયા સિવાય કંઈ નથી. અને ચિદાનંદજી મહારાજે કહ્યું કે પુદગલ જાળ તમાશા, આ તો પુદગળની જાળ છે, તમાશો છે, કે લાલની માયા જાળ છે. હું ને શરીર ને સંસાર ને સંબંધ ને સંગ ને આ બધું ઇલ્યુઝન, ઇટ્સ અ વર્લ્ડ ઓફ ઇલ્યુઝન, કે લાલની માયા જાળ છે, હું એનાથી ભિન્ન છું. અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય, મારા જેવું કઈ નહીં બીજું. પુદગળના ગમે તેટલા રૂપ કરવામાં આવે, કેમ કે એને તો બનાવી શકાય છે, ઘડી શકાય છે, ઇટ કેન બી ક્રિએટેડ, ઇટ કેન બી પ્રોડ્યુસ્ડ, પુદગળિક રચના કોઈ પણ છે, ઇટ કેન બી બિલ્ડઅપ, ઇટ કેન બી પ્રોડ્યુસ્ડ, ઇટ કેન બી ક્રિએટેડ, બધું થઈ શકે. આત્મા જેવું થાય, અનન્ય, આની કોઈ જોડ નથી, આત્માની કોઈ જોડ નથી, આત્મા જેવો કોઈ પદાર્થ નથી. અરે અનંત કાળ વયો જાય તો પણ એમાંથી આપણે કહીએ કે મકાન તો આખું ધ્વસ્ત થાય, પણ આની તો પ્રદેશની કાંકરી પણ ન ખસો, ખસે નહીં. અસંખ્ય છે સાહેબ, ગણવા તો ગણી લે, જેટલા ભાવ કર્યા એટલા. કેટલી વાર જીવતો હમાયો, ડૂબી ગયો, પહાડ ઉપરથી પડ્યો, ચૂરે ચૂરા થઈ ગયા, પાછો બીજો દેહ ધારણ કર્યો, ત્યારે બીજા દેહમાં તું અધૂરો હતો, પાછો કેવો પૂર્ણ. અને સાધના કરીને જેદી સિદ્ધ સમાન થાય તેદી પૂરેપૂરો, જેવો સિદ્ધ એવો તું, તાકાત છે. આવો હું અનન્ય છું. આહા, ગમે તેટલું પરની સાથે જોડાઓ, ભીડાઓ, એકરૂપ થાવ, ઘસાવ, પીલાવ, બધું થાય તો પણ હું તો અનન્ય, અનન્ય છું અને અવિશેષ. કઈ મેળવણી એમાં ન આવે. પ્લાસ્ટર માર્યું પછી કલર કરવો પડ્યો, કોઈ વિશેષ, મારું રૂપ તો અવિશેષ છે, જેવું છે સહજ છે, અવિશેષમાં સહજ છે. આપણે બધી વસ્તુ લઈએ પછી એને કંઈક રંગરોગાન કરીએ, કંઈ ને કંઈ પ્રકારનું એને શોભા કરીએ, શૃંગાર કરીએ, હે, મેન્ટેનન્સ કરીએ, ડેકોરેશન કરીએ, અરે અથાણું કરીએ તો ડેકોરેશન કરીએ, ડ્રેસિંગ કરવું શેનું, તો ગળું કચુંબર કર્યું છે ને કચુંબરનું ડ્રેસિંગ હવે શું કરવું છે, પછી સર કરવું એમ લખ્યું, બધું ચોપડીમાં બધું આવે છે, કોકો કરવા. આત્મા અવિશેષ છે, એ જેવો છે તેવો જેથી ઉત્પન્ન થયો હશે અનંતકાળ પહેલા, એમાં કઈ એનું વિશેષ કઈ પણ કર્યું છે? અવિશેષ. એને એની પૂર્તિ માટે કોઈ પ્રકારનો પ્રયોગ કે પ્રોસેસ કરવી પડતી નથી. એ રીતે જે જીવે છે તે સર્વ જૈન શાસનને જીવે છે, અર્થાત આત્માને યથાર્થપણે જાણવાથી સમસ્ત જૈન શાસનનો મર્મ પણ યથાર્થ જણાય છે. આ યથાર્થ આત્મા જાણવો તો જ આત્માનું ધ્યાન થાય, આત્માનું ચિંતન થાય, આત્માનો વિચાર થાય. અને આત્મવિચાર કરીએ, ચિંતન પછી આવે, પણ આત્મવિચાર પણ સાચો થતો નથી કે હું અનન્ય છું, અબદ્ધ અસ્પૃષ્ટ છું અને અવિશેષ છું, તો હું આત્મા અખંડ છે, અભંગ છે, અભેદ છે, પછી તો વિશેષણનો કોઈ પાર નથી. પણ જે જ્ઞાનીને જે વિશેષણ બરોબર યોગ્ય લાગે એ ત્યાં મૂકે. કૃપાળુદેવ જેમ કે સર્વથી હું ભિન્ન છું અને અસંગ છું, એમ આવી ગયું બધું. કુંદકુંદાચાર્ય એની ભાષામાં વાત કરે, બીજા મહાત્માઓ પોતાની ભાષામાં વાત કરે, પણ ભાષાને શું વળગે, રણમાં જીતે. યશોવીજી મહારાજ તો સમજાવે, ભાવ એક હૈ સબ જ્ઞાની કો, મૂરખ ભેદ ન પાવે. આ મૂરખ છે ને, અહીંયા અનન્ય કીધું છે, હું આમ કીધું છે, એનું આમ શું છે, બધું એક જ છે ભાઈ. એને એ શબ્દ જ્યાં જેવો શબ્દ, ક્ષેત્ર, ભાષા, એનો સંસ્કાર, એનો ઇતિહાસ, એની જાતિ, એની સાથે બધા વાદા વ્યવહારના સંબંધો છે ભાષા એ, તો એને વળગી રહીએ. કંઈ આને આમ કીધું છે ને એને જેમ કીધું એમ ભાઈ. ભાવ એક હૈ સબ જ્ઞાની કો, મૂરખ ભેદ ન પાવે. અપનો સાહિબ કો પહેચાને, સો જસ લીલા પાવે. તું તારો સાહેબ, તારા આત્માને તું જાણીશ ને તો તારે આ બધા શબ્દ ભેદ ઝઘડો કિસ્યોજી. શબ્દ ભેદનો ઝઘડો શું કરસ તું? કોઈ એને સુર ગંગા કહે અને કોઈ એને પતિત પાવની કહે, તને ક્યાં વાંધો આવ્યો? ગંગા અને સુર ગંગા અને જે કંઈ કહ્યું એ બધું એક જ છે. માત્ર ક્ષેત્ર પ્રમાણે ભાષા બદલાય, કાળ પ્રમાણે ભાષા બદલાય. મહાત્માઓ જે ક્ષેત્રમાં હોય તે સમય પ્રમાણેની ભાષા હોય, વ્યાકરણ હોય, એના નિયમો હોય, ચાલ્યા કરતું. એમાંથી માત્ર શબ્દાર્થ પકડીને વાચ્યાર્થ પકડે, વાચ્યાર્થ પકડીને એનો પરમાર્થ પકડે. શું કહીએ આપણે એને? બિયોન્ડ
બિયોન્ડ ધ લાઈન,
બિયોન્ડ ધ લાઈન્સ, ડોન્ટ સ્ટિચ ટુ ધ લાઈન. શબ્દને પકડી રહ્યા છો, વકીલ બનો, બિયોન્ડ બિટવીન ધ લાઇન્સ વાંચો. અમિત, બિટવીન ધ લાઇન્સ શું કહે છે? અને પછી એ જે લખ્યું છે બિહાઇન્ડ ધ શું છે, એ ભલે લખે ગમે એટલું, પણ એનો હેતુ તો જુદો છે. બિહાઇન્ડ ધ લાઇન્સ, જ્ઞાનીઓની વાત બિયોન્ડ ધ લાઇન્સ. બસ એ જૈન શાસનને જીવે છે અને આત્માને યથાર્થપણે જાણવાથી સમસ્ત જૈન શાસનનો મર્મ પણ યથાર્થ, કારણ કે જેણે આત્મા જાણ્યો. આ નિર્ગ્રંથ પ્રવચનનું સાર સૂત્ર, એગમ જાણે સવમ જાણે. અને પછી ફરીથી આચાર્યાંગ સૂત્રનું એક પદ 631ની અંદર કૃપાળુદેવના આપણા પત્રોની અંદર આવે છે, જે આવી ગયું. હે મુમુક્ષુ, એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ, માટે આત્માથી જુદા એવા બીજા ભાવો, આ બધો પરિગ્રહ વિકલ્પ, બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત મુક્ત થા. શું કામ? કે બહુ આ ખોટે રસ્તે ચડી ગયો છું, આ બધું જાણે કરી જાણે કરે તેમને, તૂને તો કરતા જાળ કરોડિયો, એ પોતાની જાળમાં ફસાય છે. એટલે કેટલાક સાધકો પોતે જ પોતાની જાળમાં ફસાય. તું નિવર્ત એટલે કે છે કે તું નિવર્ત અને તારા નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે, અને જેથી સમસ્ત સૃષ્ટિ તારા વિશે જ્ઞેયપણે દેખાશે. આ એ અપૂર્વ ભાવ ઠેક ઠેકાણે પૂછવાથી તને જાણવા નહીં મળે, માટે ઠેક ઠેકાણે જઈને કા પૂછે છે. એટલે હવે કે છે કે બધું બંધ કર, થઈ જાય જે પોતાની પાસે છે એ પ્રાપ્ત કરવા નીકળો છો, કે થઈ જાય તો ક્યાંથી થાય? હા, નિજ સ્વરૂપ ને વિશે દ્રષ્ટિ દે અને તું લોક ને વિશે દ્રષ્ટિ દઈને માંડો છું, ક્યાંકથી તો મળી જાય ને, કોક જગ્યાએ તો કઈક હશે ને, અને એ ક્યાંયથી પણ મળવાની સંભાવના નથી. ચાલો તો અહીંયા આ વાતને આજે આપણે વિરામ આપીએ. 99મી ગાથા પૂરી થાય છે. જેણે આત્મા જાણ્યો તેણે સર્વજ્ઞાન. વિશેષ અવસર.